આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
SBS, a world of difference. You're with SBS Gujarati on mobile, online and on radio.
આપ છો SBS ગુજરાતી સાથે મોબાઈલ પર, ઓનલાઈન અને રેડિયો પર.
કેમ છો ગુજરાતીઓ, સ્વાગત છે આપનું આજના ગુજરાતી કાર્યક્રમમાં. મિત્રો, આજનો રેડિયો કાર્યક્રમ કુલીન રાષ્ટ્રના વૈ વરુણ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી રજૂ થઈ રહ્યો છે. આજનો કાર્યક્રમ શરૂ કરતા ગાઉં અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખેવાળોનો સ્વીકાર કરીએ છીએ અને આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમ માણી રહ્યા છો તે ધરતીના માલિક એવા એબોરિજિનલ અને ટોરેસ્ટ્રેટ આઇલેન્ડના ગત, હયાત અને આવનારા વડીલોને પણ SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. આજે એટલે કે 2 જાન્યુઆરી અને શુક્રવારના કાર્યક્રમમાં હું સુષેણ દેસાઈ આપનું સ્વાગત કરું છું. મિત્રો, નવા વર્ષના પહેલા કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. જેવું હતું તેવું પણ 2025નું વર્ષ પત્યું અને 2026 શરૂ થયું. ફરી એકવાર સિદ્ધ થયું કે અખંડ ગતિએ વહેતો સમય કદીએ રોકાતો નથી અને સાથે વહેતા જઈએ છીએ આપણે. આપણે જે તે સમયને સારો કે ખરાબનો ટેગ મારતા હોઈએ છીએ, પણ સમય તો એ જ છે. જો એ આપણને અનુકૂળ હોય તો સારો અને પ્રતિકૂળ થયો તો ખરાબ. આ તો પપ્પાએ ચોકલેટ આપી તો સારા અને ખીજાયા તો ખરાબ, એના જેવી જ વાત થઈ, ખરું ને? પણ જેમ ખીજાતા કે ચોકલેટ આપતા, બંને સ્થિતિમાં પપ્પા વગર ચાલે તેમ નથી, તેમ આ સમય સાથે અનુકૂળ થયા સિવાય પણ કોઈ રસ્તો નથી. એટલે વીતેલા 2025ને મારા સલામ અને 2026નો ખુલ્લા દિલે આવકાર. તો કેવું રહ્યું તમારી નવા વર્ષની ઉજવણી? સિડનીમાં હતા તો હાર્બર બ્રિજ કે તમારા શહેરની ખ્યાતના આતશબાજી જોઈ, કે માંડ મળેલી રજામાં પરિવાર સાથે ફિલ્મ કે ફેમિલી ડિનર માણ્યું? કેવી રીતે આવકાર્યું તમે આ નવું વર્ષ? લખી જણાવો અમને મેસેજ દ્વારા. અમારો નંબર છે 0439799767. તમે અમને સિડની સમય બપોરે 2 થી 3 દરમિયાન મેસેજ કરી શકો છો. તો શરૂઆત કરીએ આજના કાર્યક્રમની ઓસ્ટ્રેલિયાના સમાચારથી. નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો 2 જાન્યુઆરી અને શુક્રવારના સમાચાર SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી. નવા વર્ષની શરૂઆતના સમયગાળા દરમિયાન ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે સર્જાયેલા વિવિધ જળ અકસ્માતોમાં 4 લોકોના મૃત્યુ થયા છે અને 2 લોકો હજુ પણ ગુમ છે. દરિયા કિનારે જતા લોકોને ખાસ સાવચેતી રાખવાની ચેતવણી આપવામાં આવી રહી છે. ગુરુવારે સવારે સિડનીના કુજી બીચ પર સ્વિમિંગ કરવા ગયેલો એક 25 વર્ષનો યુવાન ગુમ થયો છે. તે જ દિવસે મારોબ્રા બીચ પર પથ્થરો પરથી દરિયાના મોજામાં ખેંચાઈ જવાથી 25 વર્ષીય ચીની મૂળની મહિલાનું મૃત્યુ થયું છે. વધુમાં રાજ્યના મિડ નોર્થ કોસ્ટ પર આવેલા ડનબોગન બીચ પર એક 45 વર્ષીય મહિલાને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી, પરંતુ તેને બચાવી શકાઈ નહીં. આ અકસ્માતોની શ્રેણી અહીં ઝટકતી નથી. સિડનીના પામ બીચ પર નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એક ડીંગી પલટી જવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 14 વર્ષનો કિશોર હજુ ગુમ છે. વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય સમાચારમાં નજર નાખીએ તો ઓસ્ટ્રેલિયન બીફ નિકાસકારો હાલમાં ચીન સાથેના અચાનક શરૂ થયેલા વેપાર યુદ્ધનો સામનો કરી રહ્યા છે. ચીની અધિકારીઓ દ્વારા વધતી આયાત અને બજારની સ્પર્ધા અંગે એક વર્ષ લાંબી તપાસ બાદ ચીને ઓસ્ટ્રેલિયન શિપમેન્ટ પર 55% જેટલો ટેરિફ ઝીંક્યો છે. લિબરલ સેનેટર જેન હ્યુમે જણાવ્યું છે કે 1 અબજ ડોલરનો ફટકો સીધી રીતે ઓસ્ટ્રેલિયન ખેડૂતોને અસર કરી રહ્યો છે. બોન્ડાઈ બીચ હુમલા અંગે રોયલ કમિશનની માંગ સામે ફરી એકવાર સામે આવી છે. ઓસ્ટ્રેલિયાના અગ્રણી બિઝનેસ લીડર અને જાહેર હસ્તીઓ બોન્ડાઈ બીચ એટેક અંગે કોમનવેલ્થ રોયલ કમિશનની માંગ કરી રહ્યા છે. ભૂતપૂર્વ રિઝર્વ બેંક ગવર્નર ફિલિપ લો અને ગ્લેન સ્ટીવન્સ, અબજોપતિ જેમ્સ પેકર અને રાજકારણ, રમતગમત અને યુનિવર્સિટીના વરિષ્ઠ મહાનુભાવો સહિત 120 લોકોએ એક ખુલ્લા પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે સામાજિક એકતા જાળવવા અને તમામ ઓસ્ટ્રેલિયનોની સુરક્ષા માટે વ્યવહારિક ઉકેલોની જરૂર છે. જોકે વડાપ્રધાન એન્થની અલ્બાનીઝી અત્યાર સુધી પીડિત પરિવારો અને યહૂદી જૂથોની આ માંગનો વિરોધ કરી રહ્યા છે. આર્થિક અને હાઉસિંગ માર્કેટ પર એક સામે મોટી અપડેટ આવી છે. હાઉસિંગ માર્કેટના નિષ્ણાતોના મતે વર્ષ 2026માં ઘરના વેચાણ અને કિંમતોમાં નબળાઈ જોવા મળી શકે છે. રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરમાં વધારો થવાની આશંકાને કારણે લોકોના આત્મવિશ્વાસમાં ઘટાડો થયો છે અને કોટાલિટીના નેશનલ હોમ વેલ્યુ ઇન્ડેક્સ મુજબ ડિસેમ્બરમાં કિંમતોમાં માત્ર 0.7% વધારો થયો છે, જે છેલ્લા 5 મહિનામાં સૌથી ઓછો છે. ખાસ કરીને સિડની અને મેલબર્નમાં કિંમતોમાં 0.1% ઘટાડો નોંધાયો છે, જે એક વર્ષમાં પ્રથમ માસિક ઘટાડો છે. રિસર્ચ ડાયરેક્ટર ટીમ લોલેસ માને છે કે મકાનોની સતત અછતને કારણે કિંમતો પર દબાણ જળવાઈ રહે છે. રમતગમત સમાચાર પર નજર નાખીએ તો ક્રિકેટ જગતમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે, જ્યાં દિગ્ગજ ઓસ્ટ્રેલિયન બેટર ઉસ્માન ખ્વાજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તે આ અઠવાડિયે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઇંગ્લેન્ડ સામેની 5મી એશેઝ ટેસ્ટ રમ્યા બાદ નિવૃત્ત થશે. 39 વર્ષીય ખ્વાજાએ 2011માં આ જ મેદાનમાં પોતાની ટેસ્ટ કરિયરની શરૂઆત કરી હતી. તેની કારકિર્દીની 87 મેચોમાં 43ની એવરેજથી 6000થી વધુ રન બનાવ્યા, જેમાં 16 સદીનો સમાવેશ થાય છે. આ હતા તારીખ 2 જાન્યુઆરીના મુખ્ય સમાચાર. આપે સાંભળ્યા SBS ગુજરાતી પર. મિત્રો, આપણે ઓસ્ટ્રેલિયા આવીને વસ્યા. હજુ કેટલાક શ્રોતા મિત્રો ઓસ્ટ્રેલિયાના પરમેનન્ટ રેસિડેન્ટ કે સિટીઝન થવા અંગે વિચારતા કે ઇચ્છતા છે, અને કેટલાકના પરિવારજનોએ અહીં ઓસ્ટ્રેલિયામાં ભણવું કે વસવું હશે. આ બધી વાતનો આધાર રાખે છે ઓસ્ટ્રેલિયાની માઇગ્રેશન પોલિસી પર. તો વિતેલા વર્ષમાં કેવી રહી અને કેવી રહી શકે ઓસ્ટ્રેલિયાની માઇગ્રેશન પોલિસી આવનારા વર્ષમાં, એક નજર નાખીએ આ અહેવાલમાં.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
નમસ્કાર શ્રોતા મિત્રો, ઓસ્ટ્રેલિયા જવાની ઈચ્છા ધરાવતા અને ત્યાં વસતા ભારતીયો માટે 2025 દરમિયાન મહત્વના સમાચાર ઓસ્ટ્રેલિયાની ઇમિગ્રેશન નીતિ અંગેના રહ્યા. વર્ષ 2026 માટે પણ ઓસ્ટ્રેલિયા સરકાર પોતાની માઇગ્રેશન પોલિસીમાં મોટા ફેરફારો કરીને એક નવો ચીલો ચાતરી રહી છે. ચાલો જાણીએ આ નવા નિયમો તમારા વિઝા, અભ્યાસ અને વર્ક પરમિટ પર કેવી અસર કરશે. ઓસ્ટ્રેલિયા વર્ષ 2026માં પોતાની માઇગ્રેશન પોલિસીના મોટા રીસેટ સાથે આગળ વધી રહ્યું છે, જ્યાં હવે સરકાર માત્ર માઇગ્રન્ટની સંખ્યા ઘટાડવા પર નહીં, પરંતુ કોણ આવે છે અને શા માટે આવે છે તેના પર વધુ ધ્યાન આપશે. વર્ષ 2025-26 માટે ઓસ્ટ્રેલિયાનો પરમેનન્ટ માઇગ્રેશન પ્રોગ્રામ 1,85,000 બેઠકો પર યથાવત રાખવામાં આવ્યો છે. આ કુલ બેઠકોમાંથી 1,32,200 જગ્યાઓ, એટલે કે લગભગ 71% સ્કિલ્ડ સ્ટ્રીમ માટે ફાળવવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ ઓસ્ટ્રેલિયાની ઉત્પાદન ક્ષમતા એટલે કે પ્રોડક્ટિવિટી વધારવાનો અને ખાસ કરીને પ્રાદેશિક વિસ્તારોમાં વર્કફોર્સની અછતને પૂરી કરવાનો છે. જોકે નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે આ કુશળ કામદારોની કુશળતાનો ઉપયોગ ત્યારે જ સફળ થશે જ્યારે તેઓ સ્થાનિક વ્યવસાયોની જરૂરિયાત મુજબ સક્ષમ હોય. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટેના નિયમોમાં પણ ફેરફાર આવી રહ્યા છે. સરકારે વર્ષ 2026 માટે વિદ્યાર્થીઓનો ટાર્ગેટ ઇન્ટેક 2,70,000થી વધારીને 2,95,000 કરવાનું નક્કી કર્યું છે, પરંતુ આ વધારા સાથે ટફર સ્ક્રુટિની પણ જોડાયેલી છે. હવે યુનિવર્સિટીઓએ તેમની ફાળવણીમાં વધારો જોઈતો હોય તો સ્ટુડન્ટ અકોમોડેશનમાં સુધારો બતાવવો પડશે અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે મજબૂત જોડાણ કરવું પડશે. વર્ષ 2024થી જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ ઓસ્ટ્રેલિયામાં શાળાકીય અભ્યાસ કર્યો હોય અથવા ટેફ દ્વારા પબ્લિક યુનિવર્સિટીમાંથી યુનિવર્સિટીમાં જવા માંગતા હોય તેમને સરકારી કેમ્પમાંથી મુક્તિ આપવામાં આવશે. સુરક્ષા અને વિઝાના કાયદાઓમાં પણ કડકાઈ જોવા મળશે. બંડાઈ બીચ પર થયેલા હુમલા બાદ સરકાર હવે માઇગ્રેશન લોની સમીક્ષા કરી રહી છે, જેથી હિંસા ફેલાવતા અથવા ભેદભાવ ભર્યા વિચાર ધરાવતા લોકોને દેશમાં આવતા રોકી શકાય. હોમ અફેર્સ મિનિસ્ટર ટોની બર્કે સ્પષ્ટ કર્યું છે કે વિઝા પર આવતા લોકો મહેમાન છે અને હવે વિઝા કેન્સલેશન એટલે કે વિઝા રદ કરવા અને વિઝા રિફ્યુઝલ એટલે કે વિઝા નકારવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવશે. આ તરફ માનવાધિકાર નિષ્ણાતો એવી ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે કે આ નવા નિયમોથી અમુક ખાસ સમુદાયના લોકોની તપાસમાં ભેદભાવ થઈ શકે છે. ડિજિટલ ક્ષેત્રે પણ ઓસ્ટ્રેલિયા પોતાની સિસ્ટમને મોડર્નાઇઝ કરી રહ્યું છે. ઇમી એપમાં કરવામાં આવેલા સુધારાને કારણે હવે 34 દેશના અરજદારો પોતાના સ્માર્ટફોન દ્વારા ફેશિયલ બાયોમેટ્રિક્સ એટલે કે ચહેરાના બાયોમેટ્રિક્સ અને પાસપોર્ટની વિગતો મોકલી શકશે, જેનાથી તેમને રૂબરૂ સેન્ટર પર જવાની જરૂર નહીં રહે. વધુમાં જે લોકોના વિઝા એક્સપાયર થઈ ગયા છે તેમના માટે નવી ઓનલાઈન સપોર્ટ સર્વિસ શરૂ કરવામાં આવી છે, જેથી તેઓ પોતાની કાયદેસરની સ્થિતિ જલ્દી સુધારી શકે. છેલ્લા મળેલા આંકડા મુજબ ઓસ્ટ્રેલિયાનું નેટ ઓવરસીઝ માઇગ્રેશન ઘટીને 3,06,000 પર આવી ગયું છે, જે છેલ્લા 3 વર્ષમાં સૌથી ઓછું છે. સરકાર આ કડક વિઝા નિયમો અને મર્યાદિત કાયમી બેઠકો દ્વારા આર્થિક જરૂરિયાતો અને હાઉસિંગના દબાણ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયત્ન કરી રહી છે. ઓસ્ટ્રેલિયાની આ નવી નીતિ એક ફિલ્ટર જેવી છે, જે સાચા અને કુશળ લોકોને પ્રવેશવા દે છે, જેથી દેશની સિસ્ટમ પર વધુ બોજ ન પડે અને આવનારા લોકોનું ભવિષ્ય પણ સુરક્ષિત રહે. SBS ગુજરાતી પર આ અહેવાલ આપે સાંભળ્યો સુષેણ દેસાઈ પાસેથી.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
મિત્રો, કાર્યક્રમના પહેલા ભાગમાં આપણે ઓસ્ટ્રેલિયાના સમાચાર મેળવ્યા અને ત્યારબાદ જાણ્યું માઇગ્રેશન પોલિસી વિશે. કાર્યક્રમમાં આગળ વધીએ અને મેળવી લઈએ ભારતના સમાચાર ભવેનભાઈ કચ્છી પાસેથી.
નમસ્કાર. ભારતના 1 જાન્યુઆરી ગુરુવારના રાત્રિ સુધીના સમાચાર પર નજર નાખીએ. ભારત અને પાકિસ્તાને નવા વર્ષના પહેલા જ દિવસે 35 વર્ષ જૂની પરંપરા નિભાવી છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે સમજૂતી મુજબ બંને દેશોના રાજદ્વારીઓએ ગઈકાલે એકબીજાની પરમાણુ સંસ્થાઓ અને સુરક્ષા સંબંધિત માહિતીની આપ લે કરી છે. બંને દેશોએ એકબીજાની પરમાણુ સંસ્થાઓ ઉપર હુમલો અટકાવવા માટે એક કરાર કર્યો હતો, જેના ભાગરૂપે આ માહિતીની આપ લે કરવામાં આવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પોતપોતાની પરમાણુ સંસ્થાઓ અને તેને લગતી વિગતો એકબીજાને સોંપવા માટે 31 ડિસેમ્બર 1988માં સમજૂતી થઈ હતી. ત્યારબાદ આ સમજૂતી 27 જાન્યુઆરી 1991માં લાગુ કરવામાં આવી હતી. સમજૂતી મુજબ બંને દેશો દર વર્ષની 1 તારીખે પોતપોતાની પરમાણુ સંસ્થાઓ અને તે સંબંધિત અન્ય માહિતી એકબીજાને આપતા હોય છે. બંને દેશોએ અત્યાર સુધીમાં કુલ 34 વાર એકબીજાને દર વર્ષે 1 જાન્યુઆરીએ એકબીજાને આ યાદી સોંપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત અને પાકિસ્તાને કોન્સ્યુલર એક્સેસ 2008 હેઠળ બંને દેશોની કસ્ટડીમાં રહેલા કેદીઓ અને માછીમારોની પણ યાદી એકબીજાને સોંપી છે. બંને દેશોના રાજદ્વારી માધ્યમ દ્વારા આ યાદી સોંપવામાં આવી છે. ભારતે 391 નાગરિક કેદીઓ અને 33 માછીમારોની યાદી સોંપી છે, જેમાં પાકિસ્તાન અથવા પાકિસ્તાની હોવાની આશંકા ધરાવતા લોકો સામેલ છે, જ્યારે પાકિસ્તાને 58 ભારતીયો અને 199 માછીમારોની યાદી સોંપી છે. ભારત સરકારે પાકિસ્તાનની કસ્ટડીમાં રહેલા ભારતીય કેદીઓ, હોડી સાથે માછીમારો, ગુમ ભારતીય સુરક્ષા કર્મચારીઓને વહેલી તકે છોડી મૂકવાની અને પરત મોકલવાની માંગ કરી છે. ભારતે પાકિસ્તાનને કહ્યું છે કે 167 ભારતીય માછીમારો અને સિવિલ કેદીઓની સજા પૂરી થઈ ગઈ છે, તેથી તેમને વહેલી તકે મુક્ત કરી ભારત પરત મોકલવામાં આવે. ભારતે એમ પણ કહ્યું કે કસ્ટડીમાં રહેલા અને ભારતીય મનાતા 35 સિવિલ કેદીઓ અને માછીમારોને તાત્કાલિક કાઉન્સિલર એક્સેસ પણ આપવામાં આવે. ભારતે 31 ડિસેમ્બરે સંરક્ષણ ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સ્વદેશી જ્ઞાન અને કૌશલ્યથી નિર્મિત ટૂંકા અંતરની સપાટીથી સપાટી પર પ્રહાર કરનારી પ્રલય મિસાઇલનું ઓડિશાના અબ્દુલ કલામ દ્વીપ પરથી 1 કલાકના ગાળામાં સતત 2 વખત સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સફળતા સાથે ભારતીય સેનાની વ્યૂહાત્મક શક્તિમાં અનેક ગણો વધારો થયો છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDO દ્વારા વિકસાવવામાં આવેલી પ્રલય એક અર્ધ બેલેસ્ટિક વ્યૂહાત્મક મિસાઇલ છે. આ મિસાઇલ 150 કિલોમીટરથી 500 કિલોમીટર સુધીના અંતરે દુશ્મનના ઠેકાણાઓને સચોટ નિશાન બનાવવાની ક્ષમતા ધરાવે છે. તે 350 કિલોગ્રામથી લઈને 1000 કિલોગ્રામ સુધીના પરંપરાગત હથિયારો વહન પણ કરી શકે છે, જેમાં કવચ વિરોધી વોરહેડનો પણ સમાવેશ થાય છે. પ્રલય મિસાઇલની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ઉડાન દરમિયાન હવામાં જ પોતાનો રસ્તો બદલી શકે છે. આ ક્ષમતાને કારણે તે દુશ્મનની મિસાઇલોને સરળતાથી થાપ આપી શકે છે. આ મિસાઇલ અત્યાધુનિક નેવિગેશન અને એવિઓનિક્સ સિસ્ટમથી સજ્જ છે. તેને મલ્ટી એક્સેલ ટ્રક દ્વારા ગમે ત્યાં લઈ જઈ શકાય છે. આ મિસાઇલ પરમાણુ હથિયારોના ઉપયોગ વિના પણ દુશ્મન દેશને જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ છે. મિસાઇલના સફળ પરીક્ષણ બાદ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આખી ટીમને અભિનંદન પાઠવ્યા છે. DRDOના અધ્યક્ષ સમીર વી કામતે પણ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની મહેનતની પ્રશંસા કરી છે. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના અધ્યક્ષ ખાલિદા ઝિયાને બુધવારે સંપૂર્ણ સન્માન સાથે સુપુર્દ એક ખાક કરવામાં આવ્યા હતા. લાંબી માંદગી બાદ 80 વર્ષની વયે તેમનું અવસાન થતાં બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય શોકનો માહોલ છે. આ દુઃખદ સમયે ભારત તરફથી વિદેશમંત્રી એસ જયશંકર ખાસ અંતિમ વિદાય આપવા માટે ઢાકા પહોંચ્યા હતા, જ્યાં તેમણે ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન સાથે મુલાકાત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ શોક સંદેશો આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારિક રહેમાનને સંબોધીને લખેલા આ પત્રમાં સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પ્રિય તારિક રહેમાન સાહેબ, તમારી માતા અને બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના નિધનના સમાચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. આ વ્યક્તિગત ક્ષતિ પર મારી સંવેદનાઓ સ્વીકારો. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે. વડાપ્રધાન મોદીએ વર્ષ 2015ની મુલાકાતને યાદ કરતા પત્રમાં લખ્યું છે કે મને જૂન 2015માં ઢાકામાં બેગમ સાહિબા સાથે થયેલી મુલાકાત અને ચર્ચાઓ આજે પણ યાદ છે. તેઓ અદમ્ય સંકલ્પ અને દ્રઢ વિશ્વાસ ધરાવતા અસાધારણ નેતા હતા. બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન હોવાનું ગૌરવ તેમને પ્રાપ્ત હતું. તેમણે માત્ર બાંગ્લાદેશના વિકાસમાં જ નહીં, પરંતુ ભારત બાંગ્લાદેશના સંબંધોને મજબૂત બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ખાલિદા ઝિયાના નિધનથી પડેલી ખોટ ક્યારેય પુરાય તેમ નથી, પરંતુ તેમનો દ્રષ્ટિકોણ હંમેશા જીવંત રહેશે. મને પૂર્ણ વિશ્વાસ છે કે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના તમારા સક્ષમ નેતૃત્વમાં તેમના આદર્શો આગળ વધશે અને ભારત બાંગ્લાદેશના ઐતિહાસિક સંબંધોને નવી દિશા અને ઉર્જા મળશે. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ બાંગ્લાદેશની જનતાની સાથે છે. હું પ્રાર્થના કરું છું કે ઈશ્વર તમને અને તમારા પરિવારને આ કપરા સમયમાંથી બહાર આવવાની શક્તિ અને ધૈર્ય આપે. ભારતના વિદેશમંત્રીની હાજરી અને વડાપ્રધાન મોદીનો આ અંગત પત્ર બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની ગંભીરતા અને સૌહાર્દ દર્શાવે છે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જાણીતી પેનકિલર દવા નિમેસુલાઇડ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ 100 mg થી વધુ પાવરવાળી નિમેસુલાઇડ દવા પર લગાવવામાં આવ્યો છે. સરકારે આરોગ્યલક્ષી જોખમોનો હવાલો આપતા આ નિર્ણય લીધો છે. આરોગ્ય મંત્રાલયે ડ્રગ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ સાથે સલાહ મંત્રણા કર્યા પછી આ નિર્ણય લીધો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ 100 mg થી વધુ પ્રમાણમાં નિમેસુલાઇડ નું સેવન જીવલેણ સાબિત થઈ શકે છે. પીડાથી છુટકારો મેળવવા માટે બજારમાં ઘણા સલામત વિકલ્પ હાજર છે. નિમેસુલાઇડ એક નોન સ્ટેરોઇડલ દવા છે. 2011માં આરોગ્ય મંત્રાલયે 12 વર્ષથી નીચેના બાળકો માટે નિમેસુલાઇડનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. યુરોપના કેટલાય દેશોમાં નિમેસુલાઇડની દવા પર જ સંપૂર્ણ પ્રતિબંધ છે. ફિનલેન્ડ, સ્પેન, આયર્લેન્ડ અને બેલ્જિયમ જેવા યુરોપિયન દેશોએ 2007માં જ તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ ઉપરાંત કેનેડા, જાપાન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને યુકેએ પણ નિમેસુલાઇડના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ દવા તેની સલામતી પરીક્ષણની રીતે તપાસ હેઠળ રહી છે. તેમાં પણ આ દવા ખાસ કરીને લીવરને વિપરીત અસર કરતી હોવાનું પુરવાર થયું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ તેના મોડેલ લિસ્ટ ઓફ એસેન્શિયલ્સમાં તેનો સમાવેશ કર્યો નથી. કેટલાય દેશોની રેગ્યુલેટરી ઓથોરિટીએ આ દવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ભારતના તબીબી નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ દવાને બદલે વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતી પેરાસિટામોલ અને ઇબુપ્રોમેનનો ઉપયોગ કરી શકાય. કેન્દ્ર સરકારના નવા આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે પ્રતિબંધ તાત્કાલિક અસરથી અમલમાં આવશે તે આખા દેશમાં એક સરખા ધોરણે લાગુ પડશે. અને છેલ્લે ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર જોરદાર પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વિવિધ ભાગોમાં ભર શિયાળે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. ગઈકાલે વહેલી સવારે નવસારીના મરોલી પંથક અને સુરતના હજીરા વિસ્તારમાં કમોસમી વરસાદે હાજરી આપી હતી, જ્યારે પાટણ પંથકમાં પણ માવઠાની અસર જોવા મળી છે. જ્યારે ચીકુ અને આંબાના મોર ખરી જવાની શક્યતાથી આંબાના પાકને પણ ફટકો પડી શકે છે. 2 દિવસ પહેલા બુધવારે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમદાવાદ સહિતના શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, જ્યારે અન્ય વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા. બુધવારે રાજકોટ, પડધરી, ધોરાજી, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદી ઝાપટાં પડ્યા છે. કચ્છના નખત્રાણાના ધોરોગામ અને ભુજ પંથકમાં પણ પવન સાથે વરસાદ નોંધાયો હતો. કૃષિ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ કમોસમી વરસાદ રવિ પાક માટે ભારે નુકસાનકારક સમાન સાબિત થઈ રહ્યો છે. ખાસ કરીને જીરું અને ધાણાના પાકો ખૂબ જ સંવેદનશીલ હોવાથી તેમાં રોગચાળો વધવાની શક્યતા છે. આ ઉપરાંત વરસાદની સાથે ફૂંકાયેલા પવનને કારણે ચણા અને ઘઉંનો ઊભો પાક આડો પડી જવાથી નુકસાનની ભીતિ છે. ભર શિયાળે આ રીતે વરસાદ પડવાથી તૈયાર થવામાં આવેલા પાકમાં ફૂગ આવવાની કે પાક કાળો પડી જવાની પણ ચિંતા છે. પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ, સાબરકાંઠામાં પણ કમોસમી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી હતી. આગામી દિવસોમાં આ કારણે ઠંડીમાં વધારો થશે તેવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે. તો આ હતા ભારતના મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, હાઉસિંગ ક્રાઇસિસ અને સ્ત્રીઓનો સંઘર્ષ આ બંનેને સહાય કરતો સંકલ્પ છે આ સંસ્થાનો. કઈ છે સંસ્થા, કેવી રીતે કરે છે સહાય, ચાલો જાણીએ મીરાનીબેનના આ અહેવાલમાં.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો. SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
ઓસ્ટ્રેલિયાના 12,000 સામાજિક સાહસોમાંની એક સિડની હોટલ, કે જે મહિલાઓમાં બેઘરતા દૂર કરવા માટે ભંડોળ એકત્ર કરવાનું કેન્દ્રબિંદુ છે, જેનો નફા સાથે એક ચોક્કસ હેતુ પણ છે. આ વિશે વધુ જાણીએ અહેવાલમાં.
SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
ઉનાળાની રજાઓ મોટાભાગના પર્યટન સ્થળો માટે ખૂબ જ સમૃદ્ધિનો સમય હોય છે, પરંતુ સિડનીની સોંગ હોટલ, કે જે પૈસા કમાવા કરતા વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે એવી જરૂરિયાત મહિલાઓ માટે, કે જે YWCA આવાસ પ્રોજેક્ટને સમર્થન આપી રહી છે. આ સાથે જનરલ મેનેજર જ્હોન એકરી સમજાવે છે કે હોટલમાં ખર્ચવામાં આવતા દરેક ડોલરનો 25% સીધો હિસ્સો YWCA પાછો જાય છે. તમે $4 કોફી ખરીદો છો, $1 YWCA જાય છે. તમે $40 સ્ટેક ખરીદો છો તો $10 YWCA જાય છે. અમે YWCA લાખો ડોલરનું યોગદાન આપીએ છીએ.
25% of every dollar spent in the hotel goes straight back to YWCA. You buy a $4 coffee, a dollar goes to YWCA. You buy a $40 steak, $10 goes to YWCA. It's, we contribute millions of dollars to YWCA, and then YWCA's mission is to create affordable housing for women in need.
હોમલેસનેસ ઓસ્ટ્રેલિયા અનુસાર તાજેતરના વર્ષોમાં જરૂરિયાત 20% વધી રહી છે. પૂજા સોની YWCA ખાતે હોમલેસનેસ કેસ મેનેજર નિષ્ણાંત છે. પૂજા કહે છે કે ઘરેલુ હિંસાથી ઘર છોડીને આવેલી મહિલાઓ, એકલી મહિલાઓ, વૃદ્ધ મહિલાઓ, બાળકો સાથે રહેતી યુવતીઓ, અમને આ મહિલાઓના વધુ રેફરલ્સ મળી રહ્યા છે.
The women who are fleeing domestic violence, the single women, older women, young women with the kids as well. We are getting more referrals of these women.
YWCA એ એક રાષ્ટ્રીય બિન લાભકારી સંસ્થા છે જે 140 વર્ષથી વધુ સમયથી જોખમમાં રહેલી મહિલાઓને ટેકો આપે છે. દર વર્ષે YWCA 130,000 રાત્રિ સુરક્ષિત અને સસ્તું રહેઠાણ પૂરું પાડે છે. પરંતુ પૂજા કહે છે કે માંગ પુરવઠા કરતા ઘણી વધારે છે. પૂજા વધુમાં ઉમેરે છે કે ઘણા લોકો રાહ જોઈ રહ્યા છે, તેના કારણે મહિલાઓ અને પરિવારો માટે એક મોટું જોખમ છે. તેથી મહિલાઓ ઘરમાં હિંસક ગુનેગારો સાથે રહે છે, તે તેમના માટે અને બાળકો માટે એક મોટું જોખમ છે.
People are on the wait list and there is a big risk because of it for the women or the families. So women are living with the violent perpetrators in the house. That's a big risk for them and for the kids as well. And they end up being in a caravan, sleeping in the gardens or in the trains as well. So it's not safe for women, not for any woman.
Pooja varsh 2017 ma Bharat thi sthanantar thaya baad doctor tarike layak hova chata temne Sydney ma samajik karya mate farithi talim lithi ane have આ બગડતી કટોકટીમાં આગળની હરોળમાં કામ કરી રહ્યા છે. પૂજા કહે છે કે હું કહી શકું છું કે સમગ્ર ઓસ્ટ્રેલિયામાં ભાડું ઘણું વધી રહ્યું છે, તેથી લોકો માટે તે પરવડે તે ખૂબ જ મુશ્કેલ છે. જેમ કે જો તે કામ કરતા લોકો માટે મુશ્કેલ હોય તો પછી લોકો જે જોખમમાં છે તેમના માટે ઘણું મુશ્કેલ હોય છે.
રેન્ટ ઇઝ રાઇઝિંગ અ લોટ ઇન all over Australia, I can say. So it's very hard to afford for the people. Like, if it's hard for the people who are working, then it's very hard for the people who are at risk.
Pooja Song Hotel na Bhandol Sahay mate abhari che. A hotel, Australia na 12,000 samajik sahaso ane ghani finance charity o mani ek che. Tara Anderson, agrani udyog sansa, social traders na CEO che. Teo kahe che ke, સામાજિક સાહસો દર વર્ષે ચેરિટેબલ કાર્યો માટે લગભગ 38 મિલિયન ડોલરનું દાન કરે છે અને આ તેમની અસર ઊભી કરવાની ખરેખર મહત્વપૂર્ણ રીતોમાંની એક છે.
Social enterprises every year give almost $38 million to charitable causes, and this is one of the really important ways that they create impact. So these are businesses that combine the heart of a charity and the head of a business and do both things at the same time.
તાજેતરના સોશિયલ ટ્રેડર્સ રિપોર્ટ અનુસાર સામાજિક સાહસો દર વર્ષે અર્થતંત્રમાં 16 બિલિયન ડોલરથી વધુનું યોગદાન આપે છે અને 20,000થી વધુ લોકોને રોજગારી આપે છે. આ અંગે એન્ડરસન કહે છે કે આવક વધી રહી છે. વધુમાં તેઓ કહે છે કે પડકારરૂપ બજાર પરિસ્થિતિઓ હોવા છતાં પણ તેમની આવક 5 વર્ષના સમયગાળામાં 10% વધી રહી છે અને તે અંશતઃ એટલા માટે છે કારણ કે તેઓ જે કરી રહ્યા છે તેમના પ્રત્યે તેઓ ઉત્સાહી છે.
Despite the challenging market conditions, their revenue is increasing by 10% over a 5-year period, and that is partly because they are incredibly passionate about what they do.
YWCA એ સિડનીના વેન્ટવર્થ એવન્યુમાં બહુમાળી સોંગ હોટલની ઇમારત ખરીદી તેને એક સદી કરતાં પણ વધુ સમય થઈ ગયો છે. જનરલ મેનેજર જ્હોન એક્રી સમજાવે છે કે તે YWCA સભ્યો માટે એક છાત્રાલય તરીકે શરૂ થઈ હતી જે મોટા ભાગે ન્યૂ સાઉથ વેલ્સથી આવતા હતા. તે એક રહેવાની સુવિધા હતી. તેઓ ઘરેલુ હિંસાથી બચી રહેલી કેટલીક મહિલાઓને પણ રાખતા હતા અને પછી તે હોટલમાં રૂપાંતરિત થઈ ગઈ.
So it started as a hostel for YWCA members, mostly coming from country New South Wales. So it was an accommodation facility. They're housing some women who are escaping domestic violence as well. And then that sort of morphed into a hotel.
આજે નવીનકૃત 156 રૂમની કોમર્શિયલ હોટલમાંથી નફો મહિલાઓને પોસાય તેવા ઘરોમાં રહેવામાં મદદ કરે છે. તે બંને માટે ફાયદાકારક છે.
It's just a dream to, as a hotelier, to do something like that and make such impact for other people. I'm super proud. It's sort of rewriting the commercial world, if you like. Everyone thinks that there has to be someone behind it who's making a lot of money and driving it. Well, no, that you can be driven people in social enterprise as well, because we have a purpose. So that's what drives us.
SBS Small Business Secret માટે સેન્ડ્રા ફુલન દ્વારા પ્રસ્તુત અહેવાલ SBS ગુજરાતી પર તમે સાંભળ્યો મીરાની મહેતા પાસેથી.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
મિત્રો, આપણે વાત કરી સંકલ્પની એટલે કે રેઝોલ્યુશનની. તો મેં લીધું છે રેઝોલ્યુશન કે આવનારું 2026નું વર્ષ આ વાતને કેન્દ્રમાં રાખીને જીવવું. અને એ વાત એટલે ભૂલી જાઓ કે ચાર લોકો શું કહેશે. ભૂલી જાઓ કે ચાર લોકો શું કહેશે, કારણ કે ત્યારે જ તો અંતરમાં શાંતિના જર્ણાવે છે. મિત્રો, હવે મેળવી લઈએ ભારતના રમત જગતના સમાચાર ભવેનભાઈ કચ્છી પાસેથી.
નમસ્કાર શ્રોતા મિત્રો, વર્ષ 2026ના રમત જગતના કેલેન્ડર પર નજર નાખીએ, ખાસ કરીને ભારત જેમાં ભાગ લેવાનું છે તે. ક્રિકેટની વાત કરીએ, સૌપ્રથમ તો આગામી જાન્યુઆરી 9 થી ફેબ્રુઆરી 5 દરમિયાન મહિલા પ્રીમિયર લીગ નવી મુંબઈ અને વડોદરામાં યોજાશે. જાન્યુઆરી 11 થી જાન્યુઆરી 31 દરમિયાન ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 વન ડે અને 5 ટી20 રમાશે. ફેબ્રુઆરી 7 થી માર્ચ 8 દરમિયાન મેન્સ ટી20 વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકાના સંયુક્ત ઉપક્રમે રમાશે. ફેબ્રુઆરી 15 થી માર્ચ 6 દરમિયાન મહિલા ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે 1 ટેસ્ટ અને 3 વન ડે 3 ટી20 રમવા જશે. માર્ચ 26 થી મે 31 દરમિયાન આઈપીએલ યોજાશે. મે 28 થી જુલાઈ 10 લાંબા પ્રવાસમાં ભારત ની મહિલા ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે 1 ટેસ્ટ અને 3 ટી20 રમશે. તે દરમિયાન મહિલા ટી20 વર્લ્ડ કપ, કે જે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાવાનો છે, તેમાં પણ ભાગ લેશે. અફઘાનિસ્તાનની મેન્સ ટીમ 1 ટેસ્ટ અને 3 વન ડે રમવા તે પછી આવશે. જુલાઈ 1 થી જુલાઈ 19 દરમિયાન ભારતની ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે 5 ટી20 અને 3 વન ડે રમવા જશે. આ ટુર્નામેન્ટ મેન્સ ટીમ વચ્ચે હશે. ઓગસ્ટમાં ભારતનો પ્રવાસ શ્રીલંકામાં રહેશે, જેમાં તેઓ 2 ટેસ્ટ રમશે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં વેસ્ટ ઇન્ડિઝની ટૂર ભારતમાં આવશે. 3 વન ડે અને 5 ટી20 તેઓ રમશે. ઓક્ટોબર નવેમ્બરમાં ભારત ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. 2 ટેસ્ટ મેચ અને 5 ટી20 અને 3 વન ડે રમશે. ડિસેમ્બરમાં શ્રીલંકા ભારતના પ્રવાસે આવશે. 3 વન ડે અને 3 ટી20 રમશે. આ ઉપરાંત ભારતની ટીમ એશિયા કપ કે એશિયન ગેમ્સ, કે જે સપ્ટેમ્બર 19 થી ઓક્ટોબર 4 દરમિયાન જાપાનમાં યોજાનાર છે, તેમાં પણ ભાગ લેશે. તો ગ્લાસ્કોમાં જુલાઈ 23 થી ઓગસ્ટ 2 વચ્ચે કોમનવેલ્થ ગેમ્સ રમાનાર છે, તેમાં પણ ભારતની ટીમ ભાગ લેશે. વર્લ્ડ કપ હોકી 14 ઓગસ્ટથી 30 દરમિયાન બેલ્જિયમ અને નેધરલેન્ડમાં રહેશે, જેમાં ભારતની હોકી ટીમ ગોલ્ડ મેડલ મેળવવા માટે પ્રયત્ન કરશે. ભારત છેલ્લા 51 વર્ષથી મેન્સ હોકીમાં વર્લ્ડ કપ જીત્યું નથી. ઓલિમ્પિકમાં છેલ્લી 2 વખતથી ભારત બ્રોન્ઝ મેડલ જીતે છે, તેથી આ વખતે વધારે સારા દેખાવની આશા રાખવામાં આવે છે. આ ઉપરાંત લક્ષ્ય સેન, પીવી સિંધુ અને ડબલ્સના ભારતના સાત્વિક ચિરાગ રેડ્ડી જેવા ખેલાડીઓ બેડમિન્ટનમાં વર્ષ દરમિયાન ભાગ લેશે, જેમાં મલેશિયન ઓપન, ઇન્ડિયા ઓપન, ઓલ ઇંગ્લેન્ડ બર્મિંગહામમાં રમાનાર છે તે. બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપ, થોમસ અને ઉબર કપ, સિંગાપુર ઓપન, ઇન્ડોનેશિયન ઓપન, વર્લ્ડ કપ ચેમ્પિયનશિપ નવી દિલ્હીમાં બેડમિન્ટનની 17 થી 23 રમાનાર છે, તેમાં પણ ભાગ લેશે. અને ડેનમાર્ક, ફ્રેન્ચ અને વર્લ્ડ ટૂર ફાઇનલ્સ ચાઇના ઓપન જેવામાં પણ ભાગ લેશે. તો આ હતા ભારતના રમત જગતના 2026ના કેલેન્ડર પરની નજરના સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, ઓસ્ટ્રેલિયાના મૂળ નિવાસી એટલે કે ફર્સ્ટ નેશન્સ પીપલ સાથે આપણે આદરભર્યું વર્તન કેવી રીતે કરી શકીએ તે અંગેનો ઓસ્ટ્રેલિયા એક્સપ્લેનનો આ અહેવાલ સાંભળીએ સંતોષભાઈ પટેલ પાસેથી.
આપ સાંભળી રહ્યા છો ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડ, SBS ઓડિયો પોડકાસ્ટ, જે તમને આ દેશમાં સ્થાયી થવામાં અને ઓસ્ટ્રેલિયાને જાણવામાં મદદ કરશે.
જો તમે ઓસ્ટ્રેલિયામાં નવા છો તો તમને ટ્રેડિશનલ ઓનર્સ, કન્ટ્રી અથવા ફર્સ્ટ નેશન્સ એટલે કે આ ભૂમિના મૂળ રહેવાસીઓ જેવા શબ્દો તમારી આસપાસ સાંભળી શકાય છે. ઘણા નવા લોકો આશ્ચર્ય પામી રહ્યા છે કે આ શબ્દોનો અર્થ શું છે અને તેના પ્રત્યે આદર કેવી રીતે દર્શાવવો. આ એક સામાન્ય બાબત છે અને શરૂઆતમાં અનિશ્ચિતતા અનુભવવી એ યોગ્ય છે. આ બાબતો વિશે શીખવું એ ઓસ્ટ્રેલિયાના જીવનમાં સ્થાયી થવાનો એક ભાગ છે. સ્વદેશી લોકો 60,000 વર્ષથી પણ વધુ સમયથી આ ભૂમિ પર રહેતા અને તેની સંભાળ રાખતા આવ્યા છે. તેમનું ભૂમિ સાથેનું આ લાંબુ જોડાણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેને સમજવાથી તમને તમારા નવા ઘર સાથે વધુ જોડાયેલા અનુભવવામાં મદદ મળી શકે છે. આજના આ અહેવાલમાં આપણે સ્વદેશી સંસ્કૃતિઓ અને સમુદાયો વિશે શીખવાની શરૂઆત કરવાની સરળ અને આદરપૂર્ણ રીતો વિશે વાત કરીશું. આ વિચારો દરેક માટે છે, પછી ભલે તમે ક્યાં રહો છો અથવા તમે કેટલું અંગ્રેજી બોલી શકો છો તે મહત્વનું નથી. ઘણા સ્થળાંતર કરનારાઓ સ્વદેશી સંસ્કૃતિઓ સાથે જોડાવા માંગે છે પરંતુ શરૂઆત કેવી રીતે કરવી તે જાણતા નથી. આપ સૌને મદદ કરવા માટે અમે ધ હિલિંગ ફાઉન્ડેશનના સીઈઓ યાવુરુ મહિલા શાનન ડોટસન સાથે વાત કરતા તેઓ સમજાવે છે કે એક સારું પહેલું પગલું એ શીખવું છે કે ઓસ્ટ્રેલિયામાં કોઈ એક સ્વદેશી સંસ્કૃતિ નથી. ઇન્ડિજિનસ અને ટોરસ સ્ટ્રેટ આઇલેન્ડર લોકો પાસે વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિઓ છે, જેમાં દેશભરમાં સેંકડો વિવિધ ભાષાઓ બોલાય છે. તેઓ લોકોને આ સમૃદ્ધ વિવિધતા અને ઇતિહાસ વિશે પોતાને શિક્ષિત કરીને શરૂઆત કરવા પ્રોત્સાહિત કરે છે.
There is importance in being able to educate yourself around the story of Aboriginal and Torres Strait Islander people as a unique peoples that have the oldest continuing cultures in the world, and understanding that there is not just one sort of homogenous culture. There's hundreds of different languages across the country, and even just to be able to educate yourself about that vastness, I think is really important.
તમે તમારો આત્મવિશ્વાસ વધારવા માટે તમારા પોતાના સમયમાં અને સાદા અંગ્રેજીમાં ઓનલાઈન શીખીને શરૂઆત કરી શકો છો. તે પછી તમે કયા દેશમાં રહો છો, તે ભૂમિ જ્યાં તમે રહો છો અને કામ કરો છો તે જાણો અને પરંપરાગત માલિકો તેમજ સ્થાનિક આદિવાસી સમુદાયો સાથે જોડાવા માટે સલામત રીતો શોધવાનો સમાવેશ થાય છે, જેમ કે ભૂમિ પરિષદો, સાંસ્કૃતિક કેન્દ્રો અથવા સમુદાય કાર્યક્રમો દ્વારા.
It's important to try and find some connections with your local community. Understanding where you live and knowing what country you're on, it's very easy these days to find out who the traditional owners are in your area. And there are often ways to be able to connect with traditional owners or Aboriginal people in your area, whether it be through Aboriginal land councils or cultural centres or other Aboriginal groups that do community events.
પરંપરાગત માલિકો અને તમારા ઉપનગર માટે એક સરળ ઓનલાઈન શોધ અથવા તમારી સ્થાનિક કાઉન્સિલ વેબસાઇટ તપાસવાથી તમને વિશ્વસનીય માહિતી અને સ્થાનિક ઘટનાઓ શોધવામાં મદદ મળી શકે છે. ધ હિલિંગ ફાઉન્ડેશનના સીઈઓ યાવુરુ મહિલા શાનન ડોટસન રાષ્ટ્રીય સંસ્થાઓ તરફ પણ નિર્દેશ કરે છે જે શિક્ષણને ટેકો આપે છે, જેમાં ધ હિલિંગ ફાઉન્ડેશન AIATSIS એટલે કે ઓસ્ટ્રેલિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એબોરિજિનલ એન્ડ ટોરસ સ્ટ્રેટ આઇલેન્ડર સ્ટડીઝ અને રિકન્સિલેશન ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે, જે બધા લોકોને આદરપૂર્વક તેમની યાત્રા શરૂ કરવામાં મદદ કરવા માટે ઉપયોગી સંસાધનો પ્રદાન કરે છે.
The Healing Foundation is an organization that supports stolen generation survivors and stolen generation organizations. There's also the Australian Institute of Aboriginal and Torres Strait Islander Studies, which has a great amount of resources around language and culture and historical records. You also have Reconciliation Australia, which has information about the reconciliation process in Australia and how we can better relationships between Indigenous and non-Indigenous people.
જો તમે અન્ય લોકો સાથે શીખવાનું પસંદ કરો છો તો એક જૂથમાં એટલે કે ગ્રુપ પ્રવૃત્તિઓમાં જોડાવાથી તમે વધુ આરામદાયક અનુભવ મેળવી શકો છો. યાવરુ મહિલા શાનન ડોટસન કહે છે કે ઓસ્ટ્રેલિયામાં ઘણા સ્વાગત સમુદાય કાર્યક્રમો હોય છે, જેમાં જુલાઈ મહિનામાં નાઇડોક સપ્તાહ, મે મહિનાના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતમાં સમાધાન સપ્તાહ, તેમજ ફેબ્રુઆરીમાં માફી વર્ષગાંઠ અને મે મહિનામાં રાષ્ટ્રીય માફી દિવસ જેવી મુખ્ય રાષ્ટ્રીય તારીખોનો સમાવેશ થાય છે, જે લોકોને શીખવા અને પ્રતિબિંબિત કરવા માટે એક સાથે લાવે છે.
There's NAIDOC week every year in July, which was really born out of celebrating Aboriginal and Torres Strait Islander cultures in a really positive, open and sharing way. We also have Reconciliation Week, end of May, early June. And one of the huge events for our organization is the annual anniversary of the apology to the stolen generations in February, but also Sorry Day, which is in May.
આમાંના ઘણા કાર્યક્રમોમાં સંગીત, કલા, નૃત્ય, ભોજન અને વાર્તા કહેવાનો સમાવેશ થાય છે, અને તે ઘણીવાર મૈત્રીપૂર્ણ તેમજ અંગ્રેજી કુશળતા વિના આનંદ માણવા માટે સરળ હોય છે. સિડની ઇથોપિયન સમુદાયના અસેફા બેકેલે કહે છે કે સ્વદેશી સમુદાયો સાથે જોડાવાથી વિદેશથી સ્થળાંતર કરનારા લોકોમાં ઇતિહાસ, સંસ્કૃતિ અને અનુભવો એકસાથે શેર કરીને પોતાનું સ્થાન બનાવવામાં મદદ મળે છે.
It's very important. I used to be a multicultural committee liaison officer here in New South Wales, and there must be some sense of belonging for every individual, every citizen, particularly those who came from overseas and the indigenous Australians who lived here for almost over 60,000 years. And it's better to share history, culture and everything and really develop the sense of belonging and togetherness.
ઘણા નવા આવનારાઓ ભૂલો કરવા અંગે ચિંતિત હોય છે, અને યાવુરુ મહિલા શાનન ડોટસન કહે છે કે આ ડર સ્થળાંતર કરનારાઓ અને લાંબા ગાળાના ઓસ્ટ્રેલિયનો એમ બંને માટે સામાન્ય છે. તેઓ લોકોને પ્રોત્સાહિત કરે છે કે આ ડર તેમને રોકે નહીં, પરંતુ તેઓ સમજાવે છે કે એકબીજાને મળતા રહેવાનો અર્થ એટલે કે વાતચીતો કરવી અને એકબીજાને પ્રશ્નો પૂછવાનો છે, અને તે જ આદર બતાવવાનો છે જે તમે કોઈપણને તે આદર આપશો.
I think sometimes there is a fear of getting it wrong or saying the wrong thing, which I understand, but also I don't think that that fear should stop people from engaging, because the whole point is to be open, to be asking questions, and most people would know how to do that in a respectful way with anyone. It doesn't matter if you're Aboriginal and Torres Strait Islander or anyone.
સ્વદેશી સમુદાયો સાથે અર્થપૂર્ણ સંબંધો બનાવવા માટે સમય અને વિશ્વાસની જરૂર પડે છે, અને સૌથી મહત્વપૂર્ણ કૌશલ્ય એ તેમને સાંભળવાનું છે. શાનન ડોટસન કહે છે કે પહેલું પગલું એ છે કે ખુલ્લા હૃદયથી અને મનથી ત્યાં તમારું હાજર હોવું, કારણ કે સમુદાયો તેમના ઇતિહાસ, સંસ્કૃતિ અને વાર્તાઓ બધા સાથે શેર કરવા માટે આવકારદાયક અને ઉત્સાહિત હોય છે.
To have an open heart and open mind. Our communities are very welcoming and we are wanting to share about who we are, our histories, our culture, our communities. And I think that if you can show up, that's the first step to building those better relationships.
તમે ઓસ્ટ્રેલિયામાં ગમે તેટલા સમયથી રહેતા હો, સ્વદેશી સમુદાયો સાથે જોડાવાનો અર્થ સંપૂર્ણ બનવાનો નથી, પરંતુ ત્યાં હાજર રહેવું, જિજ્ઞાસુ બનવું અને આદર આપવાનો છે. ત્યાં ઘણા નવા સ્થળાંતર કરનારાઓ માટે તે ઘર પોતાનું ઘર જેવું અનુભવવાનો એક અર્થપૂર્ણ માર્ગ પણ છે. ઝોઈ થોમાડો દ્વારા પ્રસ્તુત આ અહેવાલ SBS ગુજરાતી પર તમે સાંભળ્યો સંતોષ પટેલ પાસેથી.
આપ સાંભળી રહ્યા હતા SBS ઓડિયો પોડકાસ્ટ. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડ શ્રેણીના વધુ એપિસોડ માટે મુલાકાત લો sbs.com.au/australiaexplained.
મિત્રો, ઘણા લોકો નવા વર્ષની શુભેચ્છા આપતી વખતે એમ પણ પૂછતા હોય છે કે આ વીતેલું વર્ષ તમારું કેવું રહ્યું. મારો જવાબ છેલ્લા ઘણા વર્ષોથી એક જ છે અને એ મરીઝની ગઝલમાં પ્રસ્તુત થાય છે કે જગતમાં છે લાવા કદમ પર કદમ પર, ફક્ત એક શરત છે ગતિમાન રહેવું. નવા છે મુસાફર વિસામે વિસામે, નવી સગવડો છે ઉતારે ઉતારે, જીવનભરના તોફાન ખાળી રહ્યો છું ફકત એના મોગમ ઈશારે ઈશારે. મિત્રો, ફરી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી આપ આપનું અને સ્વજનોનું ખૂબ ધ્યાન રાખજો. તો મોટાને આદર અને નાનાને વાલ સાથે આવજો.
લાઇક શેર કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.